તારીખ 6/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 90.
ચારિત્રને સાધે છે અને સમ્યક દ્રષ્ટિ જીવનું સમ્યક દર્શનના ચારિત્ર રૂપ પરિણામ સાધ્ય છે. આ સાધ્ય સાધકનો અધિકાર છે. મુખ્યપણે
પ્રદેશે
જીવને બતાવો છો કે જીવ કેવો છે, જીવનો અધિકાર સ્વરૂપ સ્થિર થઈ ગયો છે. કરે છે એવું કઈ કહેવાના બદલે એમાં એ સ્થિર થઈ ગયો છે, એમાં રત છે એટલે એકાગ્ર છે. દસમદાન ચારિત્ર માં જે સ્થિર છે, જે જે દસમદાન ચારિત્ર માં નિવાસ કર્યો છે, જીવ સાધક છે, જીવ સાધક છે. દસમદાન ચારિત્ર ના પરિણામ, સમુદ્રસમદાન ચારિત્ર ના પરિણામ સાધ્ય છે, તેને તે સાધવા યોગ્ય છે. સુભાષુભ પરિણામ ને એનું સાધવા યોગ્ય સાધ્ય નથી. એ તો કર્મને આધીન, કર્મ દેવને આધીન પરિણામ છે. સુભાષ બાળકો દેવના પરિણામ છે. સમ્યક હોય એટલે સમ્યક જ્ઞાનાદી ભાવ શુદ્ધ થતા જયારે દ્રેહ કર્મ મટે ત્યારે દ્રેહ મોક્ષ થાય. માટે ગુણ મોક્ષ સાધક છે અને દ્રેહ મોક્ષ સાધ્ય છે. આગળ આ જ વિષય બીજી રીતે આવ્યો તો ભાવ મોક્ષ સાધક છે અને દ્રેહ મોક્ષ સાધ્ય છે. ત્યાં ભાવ લીધો તો ગુણ શબ્દ લીધો, બંને એકાંત છે. સમ્યક જ્ઞાનાદી ભાવ શુદ્ધ થતા સમ્યક્ત્વ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ પુરુષાર્થ સુખ વગેરે બધા જણ એ શુદ્ધ થતા એટલે સંપૂર્ણ શુદ્ધિ પ્રગટ થતા જ્યારે દ્રવ કર્મ મટે, દ્રવ કર્મનો અભાવ થાય, દ્રવ કર્મનો નાશ થાય, સંચિત કર્મનો પણ નાશ થાય, નવા કર્મ આવતા અટકી જાય. બંને રીતે દ્રવ કર્મ મટે, એનો સંયોગ મટે, એનો આશ્રવ મટે, બંને ત્યારે દ્રવ મોક્ષ થાય છે. એટલે પૂર્ણ નિષ્કર્મ દશા થાય જીવની ત્યારે દ્રવ મોક્ષ કહેવામાં આવે છે. એ સિદ્ધ દશા છે. એ પહેલા ગુણ મોક્ષ થાય છે અથવા ભાવ મોક્ષ થાય છે, ભાવની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. મોક્ષ દશા ભાવમાં પહેલા પ્રગટે છે. માટે ગુણ મોક્ષ સાધક છે અને દ્રવ મોક્ષ સાધ્ય છે. પૂર્વ પર્યાય રીતે 13મું ગુણ સ્થાન સાધક છે અને 14મું ગુણ સ્થાન સાધ્ય છે અથવા સિદ્ધ દશા સાધ્ય છે. એ રીતે ક્ષપક શ્રેણીએ છે ત્યારે તદ્ભવ મોક્ષ થાય. જ્યારે મુનિ દશામાંથી આગળ વધે, શુક્લ ધ્યાનની શ્રેણી માંગે ત્યારે બે પ્રકારની જે શ્રેણી છે, ક્ષપક શ્રેણી છે, ઉપક્ષમ શ્રેણી છે. ઉપક્ષમ શ્રેણી વાળો જીવ 11મેથી પાછો વળે છે અને ક્ષપક શ્રેણી વાળો જીવ પછી શ્રેણી ચડતા ક્યારે પણ પાછો ફરતો નથી. મોક્ષ દશા સાધે જ સાથે ક્ષપક શ્રેણીએ ચડે ત્યારે તદ્ભવ મોક્ષ થાય. માટે ક્ષપક શ્રેણી ચડવી સાધક છે અને તદ્ભવ મોક્ષ થવો સાધ્ય છે. અંતર્મુહૂર્તમાં એવું જ્ઞાન દશા પ્રગટ થાય છે અને પછી ચરમશીર હોવાથી ફરીને એને દેહ ધારણ કરવા બીજા ભાવે મોક્ષ થાય એવું કદી બને અથવા જે ભાવે જે જીવ મોક્ષે જાય નિર્વાણ ને પામે તે પહેલા ક્ષપક શ્રેણી કદી બી મોક્ષે પામે મોક્ષ પામે. કોઈ એમ કહે કે આમ કરતા કરતા મોક્ષ થઈ ગયો ને, કેમ વિચારાયવાનમાં મોક્ષ થઈ ગયો ને, કોઈ અમુક રીતે મોક્ષ થઈ ગયો, એવું બધું ક્ષપક શ્રેણીમાં ચડે પછી મોક્ષ થાય. ધ્યાનમાં બે સ્થિતિ લીધી છે, ઉપક્ષમ શ્રેણી ને ક્ષપક શ્રેણી. બીજી તો પરિસ્થિતિ ઉપક્ષમ શ્રેણી વાળો પણ તદભાવે મોક્ષ જાય એવું બને એમ પણ શપથ શ્રેણી વાળો તો જાય જ જાય, જે જીવ મોક્ષ માં તે ભવે મોક્ષ માં પહોંચે છે, પામે છે, તો શપથ શ્રેણી પૂર્વે હોય, બીજી જ્ઞાનની શ્રેણી એને હોય શકે. આ નિયમબદ્ધ છે. નીચેના ગુણસ્થાને જે કર્મ કરવા જોઈએ નિર્જરા થવાને બદલે ત્યાં ને ત્યાં સત્તામાં ઉપશમિત થઈને સત્તામાં રહે છે. સત્તામાં રહે છે એમ બતાવે છે કે એનો અશુદ્ધ ભાવ પણ એવી યોગ્યતા ત્યાં ધરાવે. ઉદયમાન નથી ભલે, જો અહિયાં કર્મ સત્તામાં છે તો એની યોગ્યતાની પણ સત્તા છે. ભાવ ભાવની યોગ્યતાની, કર્માનુસારી ભાવની યોગ્યતાની પણ સત્તા છે. યોગ્યતા રૂપે વિદ્યમાનતા છે, શક્તિ રૂપે કારણ રૂપે વિદ્યમાન છે. યોગ્યતા એટલે ગર્ભિત લાયકાત, ગર્ભિત લાયકાત. જેમ કે એક માણસ અત્યારે ચોરી કરતો નથી એમ કહેવાય, પણ એનામાં ચોરી કરવાની યોગ્યતા છે. ક્યારેક ચોરી કરી પણ ગર્ભિત લાયકાત. જેમ ગુનો કરો કરતો નથી પણ ગુનો કરવાની લાયકાત પડી છે, ઉત્તમ શ્રેણી વાળા જીવને તે કાળે તો વિતરાગ દશા છે. અગિયારમી ગુણસ્થાને તો પરિપૂર્ણ વિતરાગ દશા છે, ઉત્ક્રાંત મોહમાં પૂરેપૂરો મોહ ઉત્ક્રાંત થઈ ગયો છે. જરા ઉદયમાં મોહ નથી, ભાવે નથી, કર્મનો ઉદય નથી ને ભાવે નથી. આમ તો પેલા તો છ સાતમાં આવી જાય, ત્યાં પુરુષાર્થ ન રહે છે. છ પણ આવી જાય ત્યાં પુરુષાર્થ ન રહે છે, પહેલા પણ આવી જાય. પછી તો પવિત્ર પૂજા પછી તો હા, એ તો એક વાર જે જીવ સમ્યક બને પાયો એટલે એનો મોક્ષ નિશ્ચિત છે. તો વચ્ચેના પણ જે છે એનો મોક્ષ નિશ્ચિત છે. અર્ધપુત્ર પરાવર્તન જે એનો વધુમાં વધુ ઉત્કૃષ્ટ કાળ છે. પાછા નીકળી જાય ઉત્તર નિગોજ માંથી. અનંત કાળ નું કાઢે નિગોજ માં જાય તો પણ અનંત કાળ નું કાઢે. ઉત્કૃષ્ટ માં ઉત્કૃષ્ટ અર્ધપુત્ર પરાવર્તન માં કાળમાં એક હતા, અથવા એ પહેલા પણ ગમે ત્યારે પાછા પોતાના સ્વાનુભવ દર્શન પ્રાપ્ત કરીએ છીએ. માંડીને સમાન નિર્માણ માં પોતે સ્વતંત્ર પણ ઊંધા પરિણામ કરે છે. એટલે કોઈ એક વાત નથી કે કાર્યને કારણ નિયમ વગર છે. કાર્યને કારણ નિયમ વગર છે, કેટલીક જગ્યાએ કાર્યને કારણ નિયમબદ્ધ છે, ક્યાંક કાર્યને કારણ નિયમ વગર પણ છે. એક ગુરુ છે એ ક્ષપક શ્રેણી કરે છે, છઠ્ઠે સાતમે તો બંને છે, અને એક ગુરુ છે એ ઉપક્ષમ શ્રેણી કરે છે. ધ્યાન તો બે સુખ ધ્યાનમાં આવે છે, એનું શું કારણ કે એનું કારણ કારણ કાંઈ નથી. એને કોઈ તારણ ધારણ લાગુ પડતો નથી, એનો કોઈ નથી. કેટલાક જીવો નિરોધમાંથી દર છ મહિના ને આઠ સમય 106 ને 8 જીવ નિત્ય નિરોધમાંથી નીકળીને ઇતર નિરોધમાં આવે અને 6 મહિના ને 8 સમયમાં સંસારમાંથી સિદ્ધાલયમાં જાય છે 608 જીવ. હવે કયા 608 નિરોધમાંથી નીકળે? બધા નિરોધમાંથી એક સરખી રીતે નીકળે. એનું શું કારણ કે એનું કારણ કઈ ગોતવા જાવ તો પત્તો ખાય ભાવના બધા છેદાઈ જતા નથી. શ્રદ્ધામાં ક્ષાય શ્રદ્ધા હોય તો મૂળ છેદાય નહીં, પછી એ ન પડે. પહેલે ગુણ આવે એવું કઈ નથી, કોઈ આવે નહીં. કોઈ ક્ષાયક માં પણ પહેલા એનો કોઈ પાછો નિયમ નથી. ઘણા એવા કાર્યો છે કે જેને કારણ અનેક એવા કાર્યો છે કે જેને કારણ નું હોય છે. આવું વસ્તુ સ્વરૂપ હોવાથી ઘણા એની અંદર મૂંઝાય છે અથવા એને પત્તો લાગતો નથી. આમ જ્ઞાનનો છેડો જ નથી એમ લાગે. શું લાગે? જ્ઞાનના દરિયામાં ડૂબકી મારવા જાય તો જ્ઞાન સમુદ્ર એવડો મોટો છે કે આમાં કાંઈ તળી વાતમાં આવતો. પ્રાપ્ત કરે છે. દ્રવ્ય દ્રવ્યલિંગ હોય અને ભાવે સ્વરૂપ ભાવ નો ભાવ હોય ત્યારે સાક્ષાત મોક્ષ સાધે. તેથી દય થી ભાવ થી થયેલો યતિ એવા સાધક છે અને ત્યાં સાક્ષાત મોક્ષ સાધ્ય છે. બે લીધા સાથે દ્રવ્યલિંગ હોય અને ભાવે સ્વરૂપ ભાવ નો ભાવ હોય. એવું ન બને કે દ્રવ્યલિંગ ન હોય ને ભાવે પાછો ભાવલિંગ હોય, એવું કદી બનતું નથી. દ્રવ્ય તો અમે શ્રાવક છીએ, ભાવે અમે સાધુ છીએ, એવું કદી બનતું નથી. દ્રવ્યલિંગ હોય ચોખ્ખું પરિણામ હોય તો તે આગળ વધીને સાક્ષાત મોક્ષ સાધે, ત્યારે એ સાક્ષાત મોક્ષ ને સાધી શકે. બેમાંથી ક્યાંય ફેર હોય, ભાવલિંગમાં ફેર હોય તો પણ એ મોક્ષ દશા સાથે નહીં, ભલે દ્રવલિંગ બરાબર હોય, જેતિ વ્યવહાર ભલે બરાબર હોય, ભાવલિંગમાં ફેર હોય તો મોક્ષ સાથે. અને ભાવલિંગ બરાબર હોય એને દ્રવલિંગ બરાબર ન હોય એ વાત સંભવતી, દ્રવલિંગ બરાબર ન હોય એટલે ભાવલિંગમાંથી તો ગયો જ ગયો. સ્પષ્ટ છે વિષય. ત્યારે સાક્ષાત મોક્ષ સાધે, તેથી દ્રવથી ભાવથી થયેલો યતિ વ્યવહાર સાધક સાધક છે. દ્રવ્ય ને ભાવે એ ગુણી દશાના પરિણામ, એને યતિ વ્યવહાર ગુણી વ્યવહાર કહેવામાં આવે છે. એમાં વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય બંને આવી ગયા. તે સાધક છે અને ત્યાં સાક્ષાત મોક્ષ શાંતિ છે, એના ફળમાં એને સાક્ષાત મોક્ષ દશા પ્રગટ થાય. એ સિવાય મોક્ષ દશા પ્રગટ થાય કોઈ પણ પ્રકારે એવું બનતું નથી. અહીંયા તો બે લીધા, અહીંયા તો વ્યવહાર નિશ્ચય રત્નત્ર યુક્ત જે મુનિ છે એ યતિ વ્યવહાર છે, એનો સાધક દશા છે અને એના ફળમાં એને સાધ્ય રૂપ મોક્ષ દશા પ્રગટ થશે. ગુણ દશામાં કોઈ નહીં આવે અને સીધો કોઈ મોક્ષ દશાને પ્રાપ્ત કરશે એવું કદી બનશે એમ કહેવાય. એવા પણ સિદ્ધાંતો આવે છે એમાં, એટલે આમથી મોક્ષ થઈ ગયો, આ રીતે મોક્ષ થઈ ગયો, આ રીતે મોક્ષ થઈ ગયો, કોઈને આવક દશામાં મોક્ષ લીધો, કોઈને કોઈ દશામાં મોક્ષ લીધો એવું છે. શ્રીમદજીના વિષયમાં ઘણા એવું માને છે મોક્ષ થઈ ગયો, એ વાત સંભવતી. છેવટ સુધી ગ્રસ્ત દશા હતો, નિરીક્ષા અંગીકાર કરીને યતિ વ્યવહાર રૂપ વ્યવહાર રત્નત્રયમાં પણ નહોતા આવ્યા. નિશ્ચય રત્નત્રય સવાલ રહેતો એક જ ભેદે છે, બીજો કોઈ એમાં ભેદ છે? એમને તો એક જ પ્રકાર આવે, એ પહેલા ભલે ઘણું એક વાતો હોય, વેદ લીધો છે કોઈ પુરુષ હોય પણ ભાવે સ્ત્રી વેદ હોય, ભાવે નપુંસક વેદ હોય, દ્રવ્ય પુરુષ વેદ હોય, એ બધા બહુ પહેલાના પહેલાની વાતો છે. જયારે શ્રેણી માંડે ત્યારે એને ભાવે સ્ત્રી વેદ કે નપુંસક વેદ રહે એમ બધો ત્યારે એ પણ પલટાય જાય, ગોમાગુણ સ્થાને વેદ જાય છે. ત્રણ વેદ છે એ નવમા ગુણ સ્થાને એનો અભાવ થાય છે. સબક શ્રેણી માંડે ત્યારે ખરી જાય એને, પછી દ્રવ્ય ભાવે દ્રવ્ય પુરુષ વેદ હોય પણ ભાવે ત્રણ માંથી એકે વેદ એને રહેતો. એમાં બધા જે ભેદ પ્રભેદ લીધા છે એ નીચેની વાતો છે. છેલ્લે ક્ષપક શ્રેણી માંડે છે, ક્ષપક શ્રેણી માંડે છે ત્યારે તો એક જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર એમાં છે નહીં. દ્રવ્ય ભાવે મુનિલિંગ હોય, એતે વ્યવહાર હોય, પુરુષ હોય, મોક્ષ જાય, એ સિવાય બીજી કોઈ રીતે મોક્ષ જાય, કોઈ પેરિયન્સ મોક્ષ જાય, કોઈ ગ્રસ્ત મોક્ષ જાય, કોઈ સ્ત્રી મોક્ષ જાય, એવો કોઈ પ્રકાર બનતો નથી.
ઉપર
આયુષ બાંધે છે એમાં ઘણી એન્ટ્રી પડે છે. ઘણા તાતણા વળખાય ને એક દોરડું બને ને બંધાય, દોરડા છે પછી બાંધે. આયુષ નું જે બંધન છે શરીર નું બંધન ત્યાં સુધી રહે જ રહે. પાંચમા દૃષ્ટાંતથી આગળનો પુરુષાર્થ ઉપડે બદલાય ભવિષ્યમાં ગમે. પહેલા જીવ જેટલો ઊંધો રસ લઈને ઊંડો ગયો એને નીકળતા બાર લાગે, બાર લાગે આયુષ. આ બધું આયુષ ચાલી જાય છે. નીકળતા જે સમય લાગે એમાં આયુષ પૂરું. શાસ્ત્ર ની પદ્ધતિ ગૌતમ ગણધર પૂછે છે, ભગવાન મહાવીર સ્વામી આમ જવાબ દે છે, કેવું ત્યાં બનતો સાંભળીને જવાબ દેવો એ પ્રકાર તો એ ધારે ઓમકાર લાગુ દિલીપ નહીં સતત અતૃતક પણ ચાલુ રહે. કોઈ પ્રશ્ન પૂછે ત્યારે એ વાણી બંધ રહે, પછી ઉત્તર રૂપે એ વાણી ચાલુ થાય એવો પ્રકાર સમવસરણમાં હતો. સમવસરણ સમવસરણ કોઈ આહાર ભગવાન ગંધકુટી ઉપર વિરાજમાન આહાર પાણી ચાલે એવો પણ પ્રકાર હતો. દવા વગેરે કોઈ મંગાવે એવું બધું ભાવમનના જેટલા કોઈ પ્રકાર છે એવું કઈ નહીં. ત્રણ રૂપના નાથ સમવસરણમાં જે બિરાજમાન છે, સો ઇન્દ્રો વંદિત છે, એને કોઈ પણ પ્રકારે પાપનો ઉદય એવો ન હોય, પ્રશ્ન જ નથી. સાતાવેદનો એટલો મોટો જબરદસ્ત ઉદય છે, સાતાનો જબરદસ્ત ઉદય છે, અસાતાનો ઉદય ત્યાં એવો હતો. જુદા પડે ત્યારે કઈ જુદું કરવું જ પડે. મારું જ્ઞાન વિશિષ્ટ છે, તમારા જ્ઞાન કરતા મારા જ્ઞાન માં વિશિષ્ટતા છે. મહાત્મા કઈ માલ છે એમાં? મહાત્મા કઈ માલ નથી. પણ જે વસ્તુ પોતે વિચારી, જે વસ્તુ પોતે વિચારીને નક્કી કરી, અને એનો જે આગ્રહ અને એનો જે અતિ આગ્રહ, એમાંથી પછી બધી ગડબડ ઉભી થાય. એટલે અહીંયા એ લીધું છે કે ભાવમનનો વિકાર વિલય થઈ સાક્ષાત મોક્ષ થાય છે. મોક્ષ થાય છે ત્યારે એને છેલ્લો ભાવમનનો વિકાર પણ વિલય થઈ જાય. બીજા વિકારનો તો પ્રશ્ન રહેતો નથી, પણ મનોવિકાર પણ ત્યાં સંપૂર્ણપણે વિલય થઈ જાય છે અને સાક્ષાત મોક્ષ થાય છે. જ્યાં ભૌગોલિક કર્મ કરવા સાધક છે સાથી, કે ભૌગોલિક કર્મ વિપાક આવે મનોવિકાર ઉપજે છે, તેથી ભૂતગળ જ ખરી જાય છે, ત્યારે મનોવિકાર ક્યાંથી રહે? તેથી મનોવિકાર વિલય થવો સાધ્ય છે અને કર્મ કરવા સાધક છે. અહીંયા ભાવ મન પણ ન રહે તો સામે કર્મ પણ ન રહે, બંને ભાવ અને દ્રય બંને એક સરખી સ્થિતિ થાય છે. જ્યારે કર્મ ખરીને મોક્ષ થાય છે, એટલે જ્યાં ભૌગોલિક કર્મ કરવા સાધક છે ત્યાં મનોવિકાર વિલય થવો સાધ્ય છે. આ બાજુ ઉદ્ગળિત કર્મ ખરે તો આ બાજુ વિકારપણનો પણ અભાવ થાય, આ બાજુ ઉદય થાય તો અહીંયા ઉદયની સાથે પરિણામ જોડાય અને વિકાર ઉત્પન્ન થાય, અહીંયા જ્યાં ઉદય પૂરો થાય તો અહીંયા એનો ભાવ પણ અહીંયા વિલય થઈ જાય છે, આપોઆપ છે. એટલે જ્યાં ઉદ્ગળિત કર્મ કરવા સાધક છે સાથી, કે ભૌગોલિક વિકર્મ વિપાક આવે, વિપાક એટલે ઉદય, એટલે કર્મ પ્રકૃતિ છે એનો પાક આવે, એટલે કર્મ પ્રકૃતિનો સ્વાદ પરિણામમાં ઉપજે છે, ત્યારે જીવ પોતાના સ્વરૂપસ્થ સ્થિતિમાં રહેતો નથી તો એને મનોવિકાર ઉપજે છે અથવા પરિણામ વિકાર ઉપજે છે. તેથી ભૌગોળ જ ખરી જાય છે ત્યારે મનોવિકાર ક્યાંથી રહે? એ ભૂતગળ ખરી ગયો અથવા એમાં એ વિપાક જ ખલાસ થઈ ગયો, એ કર્મ સામાન્ય થઈ ગયો, ત્યાં એ ભાવની અંદર કોઈ સ્થિતિ રહેવાનો પ્રશ્ન રહેતો, કેમ કે એ તો એના વિપાક સાથે જોડાયેલી દશા હતી. અહીંયા વિપાક નથી તો એ દશા ઉત્પન્ન થવાનો પ્રશ્ન રહેતો નથી.
આમ
નિમિત્તે સ્વતંત્ર હોવા છતાં બંનેમાં પરસ્પર સાપેક્ષ ધર્મો પોતપોતાના છે. સાપેક્ષ ધર્મો એટલે એને અવલંબીને નહીં, ધર્મ પોતાનો છે, પણ જે ધર્મમાં કાર્યમાં સામા પદાર્થની અપેક્ષા ઉત્પન્ન થાય છે, જેમ કે જ્ઞાન ને જ્ઞેય, તો જ્ઞેય અનુસાર જ્ઞાન થાય છે. અહીંયા કેસરી રંગ છે તો કેસરી રંગ જણાય છે, તો આ કેસરી રંગે જ્ઞાનને ઉત્પન્ન કર્યું, આ એનામાં છે. એનું કોઈ કાર્ય આ જ્ઞાનમાં નથી, અને આ જ્ઞાન જ્ઞાનમાં છે, જેનું કોઈ કાર્ય આ જ્ઞેયમાં નથી. છતાં જેવો કેસરી રંગ છે એવો જ કેસરી રંગ જણાય છે જ્ઞાન. તો એ જ્ઞાન જ્ઞેયનું સાપેક્ષ પણ છે, કર્તા કર્મ પણ જણાય નથી. એમ કર્મનો ઉદય જેવો હોય એવો અહીંયા ચૈતન્યની અંદર પ્રતિભાસ પામે છે. જેવો ઉદય છે, જો પોતે પોતાના સ્વભાવ ભાવમાં સ્થિત ન રહે, એ જો ઉદય છે એમાં જોડાય, એવા આકારે જોડાય. બીજા ભાવે કેવી રીતે જોડાય? ઉદય છે એવા ભાવે જોડાય, કેમ કે એને એ ભાવ પહેલા પણ એ કર્મ બાંધ્યું છે એવા ભાવે બાંધ્યું છે, માટે ઉદયમાં એવા ભાવે જોડાય. જો સ્વરૂપસ્થ ન રહે તો કેટલી અપેક્ષા છે. હવે જો આ જે જ્ઞેય છે, એ જ્ઞેયની અંદર પોતે માત્ર જ્ઞાન છે એમ જો જ્ઞાનમાં સ્થિત ન રહે, તો આ જ્ઞેય ઠીક છે કે અઠીક છે એમ કર્યા વગર પણ ના રહે. આ રંગ સારો છે અથવા આ રંગ સારો નથી, શા માટે અહીંયા કેસરી કપડું બાંધવું ને સફેદ નહીં, શા માટે આવો જ રંગ જોઈએ ને આવો રંગ નહીં, ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય છે અંદર માં, અને જીવ ક્રોધ કરે છે. લોભ પ્રકૃતિનો ઉદય હોય ને ક્રોધ કરતો નથી, અથવા ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય ને લોભ કરતો નથી. ભાવમાં અહીંયા દ્રવ કર્મમાં ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય અને જીવ ભાવમાં ક્રોધ કરે છે, ક્યારે? કે સ્વરૂપસ્થ ન રહે ત્યારે. આટલી અપેક્ષા છે, આટલી બાંધછોડ છે આ વિશે. એટલે સ્વરૂપસ્થ રહેવા માટે પણ સ્વતંત્ર છે, અને ક્રોધ પ્રકૃતિના ઉદયમાં જોડાઈને ક્રોધ કરવા માટે પણ પોતે સ્વતંત્ર છે, પોતે કાર્ય કરવા માટે સ્વતંત્રપણે કાર્ય કરે છે. જો એને ક્રોધ પ્રકૃતિને આધીન થઈને કાર્ય કરવું પડતું હોય તો કોઈ જીવ કર્મના ઉદયમાંથી છૂટીને શુદ્ધ ભાવે પરિણમી શકે નહીં, કોઈ જીવ મોક્ષ ન થાય. આ તો મોટો મોટી તકરાર છે. શાસ્ત્ર કરણ જે લોકો કર્ણાનુયોગ વાંચે છે, એ દ્રવ્યની સ્વતંત્રતાને જ્યારે ભૂલે છે ત્યારે એને એમ થાય છે કે કર્મનો ઉદય જીવને વિકાર કરાવે છે. જેવો જેવો કર્મનો ઉદય એવો એવો સામે જીવનો વિકાર જોવામાં આવે છે. પણ ક્યારે? કે જ્યારે એ સ્વરૂપસ્થ ન રહે ત્યારે. સ્વરૂપમાં સ્થિર થાય તો કર્મ ખરી જાય છે, એ કર્મ એને કોઈ પરતંત્ર કરી દે છે, એ પરિસ્થિતિ ખરેખર નથી. એમ અનંત જીવો મોક્ષે ગયા એના ઉપરથી એ સાબિત થઈ ચૂકેલી ચીજ છે. કેમ કે કોઈ સંસારી જીવને કર્મનો ઉદય ન હોય એવો એક સમય પણ નથી, એવો એક સમય નથી કે એને આઠે કર્મનો ઉદય ન હોય. નાનાવણી દર્શનાવણી મોહની અંતરાય નામ આયુષ ગોત્ર બે નીચે આઠે આઠનો ઉદય હોય છે. એક વિગ્રહ ગતિમાં આયુષ્ય ઉદય નથી, એક સમય કે બે સમય કે ત્રણ સમય પૂરતો આઠે કર્મનો ઉદય છે. કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. દ્રવ્ય ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય તો જીવ ક્રોધ ભાવ કરે છે, ત્યાં લોભ ભાવ નથી કરતો.
વાત
સમજે સમજવાની કે અંદરમાં જીવ પ્રકૃતિનો ઉદય હોય એવો જીવ ભાવ કરે, પ્રકૃતિ ક્રોધની હોય અને બીજી પ્રકૃતિનો ભાવ જીવ નથી કરતો. એ શું સૂચવે છે કે જીવ કર્મ વિપાક સાથે જોડાઈને પરિણામ કરે છે. એ જોડાય છે પોતે સ્વતંત્રપણે, અને ન જોડાય તો પણ પોતે સ્વતંત્રપણે ન જોડાય, એટલી વાત છે. જોડાવું ન જોડાવું એ પોતાની સ્વતંત્રતા અબાધિત છે, એને જોડાવવું જ પડે એવો કોઈ નિયમ નથી. એનો જે પુરુષાર્થ ગુણ છે એ પુરુષાર્થ દ્વારા એ સ્વરૂપની રચના કરે છે પોતાની પર્યાયની, તો એમાં એને કર્મનો ઉદય કોઈ ખેંચી જાય એ પરિસ્થિતિ ખરેખર
નથી.
ક્રોધ નો ઉદય જે પહેલો લીધો એ તો દ્રવ્ય લીધો ને, પછી પ્રશ્ન ક્યાં રહ્યો? દ્રવ્ય નો પ્રશ્ન તો રહ્યો નહીં. દ્રવ્ય જે ક્રોધ પ્રકૃતિનો ઉદય છે, પછી એમાં ભાવ દ્રવ્ય લોભ પ્રકૃતિનો ઉદયનો તો પ્રશ્ન જ રહેતો નથી. હવે તો ભાવનો જ પ્રશ્ન રહ્યો, તો ભાવે તો ક્રોધનો, અહીંયા ક્રોધ પ્રકૃતિનો ઉદય હતો, અહીંયા ક્રોધ ભાવે ક્રોધ થાય, ભાવે લોભ ન થાય. ના, એ વખતે ઉદયમાન ન હોય, ઉદયમાન ન હોય. જેમ કે માણસ કોઈ દાન આપે છે ત્યારે એ લોભ ને છોડીને દાન આપે છે, દાન આપે છે ત્યારે એને લોભ નો ઉદય નથી. અને માનો કે દાન આપવામાં એને એમ લાગે છે કે દાન આપવું એ મારા માટે સારું છે, હું દાન આપનાર છું એવું એને માન થયું, તો ત્યાં માન પ્રકૃતિનો ઉદય છે, પણ ત્યાં લોભ પ્રકૃતિનો ઉદય નથી. પણ જયારે એ પૈસા કમાવા કે મેળવવા માટે એનો એને ભાવ આવે છે ત્યારે એને લોભ પ્રકૃતિનો ઉદય. બે ભાવ એક સાથે ક્યાં છે? જયારે પૈસા આપે છે ત્યારે એને લોભ નો ઉદય નથી, પણ કમાવા જાય છે ત્યારે લોભ નો ઉદય છે. અથવા મને પૈસા હો, પ્રાપ્તિ હો, દાન દેવા માટે પણ મને પૈસા મળવા જોઈએ, મને મારી પાસે પૈસા હોવા જોઈએ, તો એ ત્યાં એને જે પર પદાર્થ નો આકાંક્ષા ભાવ તે લોભ થયો. જયારે દે છે ત્યારે આકાંક્ષા ક્યાં છે? એક સાથે વિરુદ્ધ પ્રકૃતિઓ છે ને, એક પ્રકૃતિ એવી છે એક સાથે વિરુદ્ધ છે, તો એક પ્રકૃતિના ઉદયમાં બીજા પ્રકૃતિનો ઉદય કેવી રીતે હોય? એ ન હોય શકે. તમારો પ્રશ્ન એમ છે કે જીવમાં દોષ તો બધાય છે, ક્રોધનો પણ દોષ છે, લોભનો પણ દોષ છે, બધી જાતના જીવમાં દોષ છે. એ વખતે લોભી નથી, પણ લોભ ભાવનો ઉદય નથી ત્યાં. લોભી ભલે હોય, એ વખતે એને લોભ ભાવનો ઉદય નથી, એટલે યોગ્યતા હોય શકે. અહીંયા તો બીજો મુદ્દો ચાલે છે કે આ બાજુ પુદ્ગલ કર્મ વિપાક પામેલું છે એ ખરી જાય છે, તો સામે વિભાવ પણ શાંત થઈ જાય છે. કેમ કે જોડાયેલો હતો વિભાવમાં, ઉદયમાં જોડાઈને વિભાવ કર્યો હતો, એ ઉદય જ શાંત થઈ ગયો, તો અહીંયા વિભાવ પણ આપોઆપ શાંત થઈ જાય છે. એટલો જ પોઈન્ટ છે. એટલે એમ કે છે જયારે પુદ્ગળ જ ખરી જાય ત્યારે મનોવિકાર ક્યાંથી રહે, પછી રહેવાનો પ્રશ્ન રહેતો. એટલો જ પોઈન્ટ છે, મર્યાદિત વાત છે. તેથી મનોવિકાર વિલય થવો સાધ છે અને કર્મ કરવા એ સાધક છે. આ બે દ્રવ્ય વચ્ચે સાધક સાધ ભાવનો ઉપચાર દીધો, એનો અર્થ પરાધીનતા અહીંયા બતાવવી નથી, પણ સામાન્યપણે આમ બને છે સંસારી જીવ, એટલી વાત છે મર્યાદિત. સાધ્ય સાધક છે એટલે અહીંયા કર્મનો ઉદય થાય ને વિકાર સાધ્ય થાય જ, એવો કોઈ નિયમ અપેક્ષિત વાત. જો પરમાણુ માત્ર, એટલે શાસ્ત્રની અંદર બધી વાતો આવે છે, ક્યાં કેટલી મર્યાદામાં વાત છે એ તો પોતાને મર્મ તો પોતાને જ્યાં જે વસ્તુ જેટલો મર્યાદા હોય એટલી એને પોતાને જ્ઞાનમાં ભાસવી જોઈએ. આવા ગુણ માંથી કઈ મળે, જો કર્મ નો ઉદય સાધક છે. કર્મ ખરે પેલા કર્મ ખરી જવા જોઈએ. એટલે તો એમ લે છે કે પેલા કર્મ ખેરવવા શું કરી નાખવું, કે પેલા તપશ્ચર્યા કરી નાખીએ, કર્મ પેલા ખરી જાય પછી વાંધો આવે. માટે પેલા તપશ્ચર્યાથી કર્મ ખેરવવા અને સાધક દશાને પ્રાપ્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરવું પદ્ધતિ ચાલે છે એમ ખરેખર. કેમ કે જો તપશ્ચર્યા કરવા જાય તો કર્મ નો ઉદય ને તપશ્ચર્યા નહીં કરવા દે એનું શું? તપશ્ચર્યા કરવી હોય તો એને પુરુષાર્થ થી કરવું પડે છે. કર્મ નો ઉદય ને નડશે એનું? કર્મ ના ઉદય ને જ જો કેવળ સાધક માનવામાં આવે તો કોઈ કાર્ય ન કરી શકે. અથવા એને તપશ્ચર્યા કરી તો ત્યાં એને એ કર્મ ને અનુસરીને કરી છે, આત્મા ને અનુસરીને કરી નથી. કેમ કે એને તો બધા પરિણામ કર્મ જ કરાવે છે. કર્મ ના ઉદય વિના નો તો કોઈ જીવ નથી. જયારે તપશ્ચર્યા કરે છે ત્યારે કર્મ ના ઉદય પ્રમાણે કર્મ પરિણમે છે, નથી કરતો ત્યારે કર્મ ના ઉદય પ્રમાણે પરિણમે છે. એનો જ આધાર સર્વત્ર રહેશે એવું બનતું. એની બીજી પણ સ્વતંત્રતા છે કે જેટલે જેટલા ડિગ્રી વાળું કર્મ વિપાક હોય એટલો જ અહીંયા વિભાવ થાય એવો પણ નિયમ નથી. કોઈ જીવને ક્રોધ પ્રકૃતિનો ઉદય થયો તો કોઈ ઓછો પણ ક્રોધ કરે અને કોઈ વધુ પણ કરે છે. એટલે કોઈ જે કર્મ ઉદયમાં આવ્યું એના કરતા તીવ્ર કર્મને પણ બાંધે અને એના કરતા મંદ કર્મને પણ બાંધે. જો એટલી એની સ્વતંત્રતા છે તો એ સાબિત થાય છે કે કર્મને ન અનુસરે એ પણ સંભવિત છે. એ સાબિત થાય છે ક્યારે પણ એવું નથી બનતું સર્વત્ર કે ભાઈ જેટલો કર્મનો ઉદય હોય એના જ પ્રમાણમાં એ વિકાર કરે અને એના જ પ્રમાણમાં એવડું જ પાછું કર્મ બાંધે એમ નહીં. એનાથી જઘન્ય પણ બાંધે ને એનાથી ઉત્કૃષ્ટ પણ બાંધે ને એવડું પણ બાંધે, ત્રણેય ભેદ સંભવિત છે. તો એના ભાવ કરવાની સ્વતંત્રતા આપોઆપ એમાં સિદ્ધ થાય છે. તો એ ને અનુસરવાની સ્વતંત્રતા પણ એમાંથી સિદ્ધ થાય છે એમ આવી ગયું. ડિગ્રી ટુ ડિગ્રી કોઈ વિકાર વિભાવ એને થાય જ જીવને. કર્મના ઉદયની જેવડી જેટલી ડિગ્રી હોય એટલી ડિગ્રીમાં આયા વિભાવ થાય એવો કોઈ નિયમ નથી. કોઈ જીવને ઓછો પણ થાય છે અને કોઈ જીવને વધુ પણ થાય છે. હવે એ પ્રશ્ન થાય કે શા માટે એ ઓછો થયો અને શા માટે વધારે થયો, એનું કોઈ કારણ નથી. એનું કારણ એ પોતે છે. વ્યવહારે એમ કહ્યું કે કર્મના ઉદયમાં જોડાણો માટે એને ક્રોધ કર્યો, પણ એ એક સ્થૂળ વાત છે. સૂક્ષ્મપણે જોઈએ તો જેટલાક ડિગ્રીનો ક્રોધની ડિગ્રીનો ઉદય હતો એટલી ડિગ્રીમાં એને ક્રોધ કર્યો છે એવો નિયમ નથી. ઓછો પણ કરે છે અકારણ પણ, કોઈ વખત વિશેષ પણ કરે છે અકારણ પણ, એ સ્વતંત્ર રીતે કરે છે એને વાસિત થાય છે. જો પરમાણુ માત્ર પણ પરિગ્રહ હોય તો મમતા ભાવ હોય ને હોય જ. તેથી પરમાણુ માત્ર પરિગ્રહ સાધક છે ને મમતા ભાવ કે પરમાણુ માત્ર એટલે છેલ્લી હદનો ઓછામાં ઓછો પણ પરિગ્રહ હોય તેટલો તેને મમત્વ ભાવ હોય જ. આ એવો સિદ્ધાંત લોકો પ્રચલિત પણ એ બતાવે છે કે ભાઈ અપરિગ્રહ ભાવે પરિગ્રહ હોય તો શું વાંધો, અનાસક્ત ભાવે કાર્ય કરે તો શું વાંધો, આહાર ખાય પણ એને એમાં આસક્તિ ન હોય તો આહાર લેવામાં શું વાંધો. એવી રીતે બધી અનેક ક્રિયાઓ લઈ લે છે. એમાં દર્શન એમાં બહુ વ્યવસ્થિત વિચાર છે. જૈન દર્શનમાં આ વિષયનું વિજ્ઞાન બહુ વ્યવસ્થિત છે કે દર્શન મોલ એવો છે કે ચારિત્ર મોલ એવો છે. દર્શન મોહનો અભાવ થાય અને ચારિત્ર મોહ રહે. અને એ ચારિત્ર મોહ હોય અને એને તમે સર્વથા અનાસક્ત પણ કહો એમ બને નહીં. પણ ચારિત્ર નો દોષ હોય તો દર્શન મોહ થી એને અનાસક્ત પણ કહેવામાં આવે છે. એ બે વાત જુદી જુદી છે. મોહ ના બે ભેદ જૈન દર્શન સિવાય નથી. મોહ ની વાત અન્ય દર્શનોમાં પણ આવે છે. રાગ દ્વેષ મોહ અનેક પ્રકારના જે વિકારનું વર્ણન આવે છે એમાં મોહ ની વાત આવે છે. પણ મોહ બે પ્રકારે છે, બે ભેદે છે, એક દર્શન મોહ અને એક ચારિત્ર. તો દર્શન મોહ અને ચારિત્ર મોહ ના તફાવત ને જેવો સમજતા નથી. એ અનાસક્ત ભાવે પણ આમ કરે ને તેમ કરે તો વાંધો નહીં, એવું બધું ચલાવે છે, એવું બનતું નથી. એ અહીંયા વાત એ છે કે કોઈ જીવને પરમાણુ માત્ર પણ પરિગ્રહ હોય અને એને ચારિત્ર મોહનો મમત્વ ભાવ ન હોય એવું કદી બનતું નથી. એને ચારિત્ર મોહનો મમત્વ દર્શન મોહ ગયો હોય પણ ચારિત્ર મોહ ત્યાં નથી એ વાત બનતી નથી. એટલે જે કાંઈ એની પાસે પરિગ્રહ છે એમાં એને એ સંબંધીનો રાગ છે, રાગ છે એ મમત રૂપ છે. માટે વિતરાગને કોઈ પરિગ્રહ હતો નથી. સાધક દશામાં મુનિને મોર પીછી કમંડળ અને શાસ્ત્ર ત્રણ ઉપકરણ લીધા આ દિગંબર સંપ્રદાય અપેક્ષાએ લીધું. તો એટલું પણ ત્યાં મમત્વ છે ચારિત્ર મોહનો, વિતરાગને ન હોય. ક્યાંય વિતરાગની મૂર્તિ પાસે મોર પૂછીને કમંડળ ન મૂકવામાં આવે, સ્થાપનામાં એ વાત નથી. બરાબર છે કે શાસ્ત્ર એને હોય નહીં, શાસ્ત્ર રાખો પાસે તો જ્ઞાનનું સાધન છે. પણ એને જ્ઞાનનું સાધનનો પ્રશ્ન નથી, એને કેવળ જ્ઞાન પ્રગટ્યું છે, એને બાહ્ય સાધનની અપેક્ષા હોઈ શકે નહીં. જે વિતરાગ મૂર્તિ છે એને જ્ઞાનના સાધનનો સવાલ નથી, બીજા સાધનનો તો પ્રશ્ન જ રહેતો
નથી.
જ્યાં પરમાણુ માત્ર પણ પરિગ્રહ છે ત્યાં ચારિત્ર મોહનો મમત્વ ભાવ હોય, હોય ને હોય જ એમ લેવું છે. હોય ને હોય જ એવી વાત લીધી છે. હોય એટલો શબ્દ નથી લીધો અહીંયા, હોય ને હોય જ એવો શબ્દ વાપર્યો છે. કેમ કે એ રીતે લોકો લઈ લે છે શ્રીમદજી માટે એવું જ આ લોકો દલીલ કરે. ગ્રસ્ત દશામાં હતા પણ એ તો વિતરાગ ભાવ થઈ ગયો હતો, અંદરમાં પરિપૂર્ણ વિતરાગ ભાવ થઈ ગયો હતો. એ વાત કોઈ રીતે સંભાવતી નથી. એક પરમાણુ માત્ર નો પરિગ્રહ હોય એટલે એનો મમત્વ ભાવ એને હોય હોય ને પછી એ દલીલ દેહમાં લગાવે છે. પણ દેહનો તો પરિગ્રહ છે, શરીરનો તો પરિગ્રહ છે, પણ શરીરનો પરિગ્રહ છે એમાં પૂર્વકર્મ નિમિત્ત છે. એ પૂર્વકર્મ પૂરું થયા પહેલા આયુષ, ઉદયમાન કર્મ તો પૂરું થયા પહેલા પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી. હા, એ પરિસ્થિતિ કર્મની ક્યારે ફરે છે? ઉદય આવ્યા પહેલા. તપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ બધું તો ઉદય આવ્યા પહેલા થાય. ઉદયાવલીમાં આવી ગયા ને ઉદયમાન થઈ ગયા જે કર્મો એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આયુષ કર્મનો ઉદય થઈ ગયો, જન્મ થયો માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી આયુષ કર્મનો ઉદય છે. ત્યારથી ખરેખર આયુષ તો ગણાય છે, ગર્ભમાં આવે પર્યાપ્તિથી આયુષ ગણાય છે. અપર્યાપ્તિથી, પર્યાપ્તિથી નહીં, પછી પર્યાપ્તિ, પછી જન્મ, આયુષ તો ત્યારથી શરૂ છે. તે દેહ છોડે ત્યાં સુધી એમાં કોઈ ફેરફાર થતો નથી. તો એમાં વિતરાગ ભાવ થઈ શકે છે. તેરમે ગુણ સ્થાને સદેહ કેવડી જે દશા છે એની અંદર પરિપૂર્ણ વિતરાગ ભાવ છે, એમાં પરમાણુ માત્રનો પરિગ્રહ છે એમ ત્યાં લઈ શકાય નહીં. પણ જે બીજા એ સિવાયના પરમાણુઓ છે એમાં કોઈ પણ પરમાણુ સંબંધીની પ્રવૃત્તિ કરે એટલે તો વાણી નિરીક્ષિક વાણી લીધી છે. ભગવાનને દેશના આપવાનો વિકલ્પ હોઈ શકે તો મમત્વ થઈ જાય. ઓમકાર નાદ ઉત્પન્ન થાય છે આપોઆપ પોતે, તો શુક્લ ધ્યાનમાં બિરાજમાન છે, નિરવશેષ અંતર્મુખ ધ્યાનમાં છે. ધ્યાનસ્થ દિશા છોડીને વાણી ઉપદેશ આપે છે એવું કેવળ જ્ઞાનીને હતું કે એક પણ પરમાણુની પ્રવૃત્તિ એને હોય છે એવું બનતું નથી. એટલે મુનિ દશામાં પણ જો પરમાણુ માત્ર પણ પરિગ્રહ હોય, મૂળ પીછે કમંડળ શાસ્ત્ર કઈ પણ આહાર વગેરે આહાર પણ લે છે, એટલો એ મમત્વ ભાવ ચારિત્ર અપેક્ષા એ છે. ત્યાં સર્વથા વિતરાગ પણ થયું નથી. રાગ છે ત્યાં, મમત્વ છે મમત્વ છે ત્યાં. રાગ ભલે સંજલન નો છે, સંજલન એટલે સારી રીતે બાળે છે એમ કેવું છે. જ્વલન, જ્વલન એટલે પીડા કરવી, દાહ ઉત્પન્ન કરવો. મંદમાં મંદ રાગ છે મુનિ દેશાનો. કેવું નામ આપ્યું છે? મિથ્યા દ્રષ્ટિના રાગને સંજલન નામ ના આપ્યું. ત્યાં તીવ્ર કુશાય કરે તો એને સંજલન નામ ના આપ્યું. મુનિ દેશામાં છેલ્લી ચોકડી રહી, અત્યંત મંદ કુશાય છે. તો છેલ્લામાં છેલ્લો જે રાગ, રાગનો કણ છે એ સંજલન કુશાયમાં છે. જે આત્માના વિતરાગ કેવળ જ્ઞાનને યથાખ્યાત ચારિત્રને ઉત્પન્ન થવા દેતો નથી એને સંજલન નામ આપ્યું છે. વિચિત્ર લાગે એવી પરિસ્થિતિ છે. નામની કેટલીક પદ્ધતિ એવી છે, બહુ વિચિત્ર લાગે. સારી રીતે બાળે છે. હવે કેવળ જ્ઞાનની તળેટીમાં જે જીવ ઉભો છે અને કેવળ જ્ઞાન લીધું કે લેશે હાથ મેતમાં છે એને લેવા દેતો નથી, જબરજસ્ત વાત લાગે છે.
જય હો પરમ કૃપાનો શ્રી કાંતુ દેવનો, જય વિત્રાગી જગંબજી ધર્મનો, જય હો.